અડી છોકરા સાચવવામાં પડ્યો હોય તેને આ શે સમજાય, એને ફુરસદ પણ ક્યાં છે, અરે અરે એ ક્યાં જશે, અરે ઘણા તો મરીને તિર્યંત થવાના, કેમ કે ધર્મ તો દૂર રહો, એને હજી પુણ્યના પણ ઠેકાણા નથી, અહીં તો જીવને પરના સંબંધથી તો સર્વથા ભીન જ કરી નાખ્યો છે, બીજે કઈ લેવા દેવા નથી, ભીન જ છે, છતાં ભગવાન તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો, ક્યાં બાયડી, ક્યાં છોકરા, ક્યાં મકાન, ક્યાં લુગડા, ક્યાં દાગીના, ક્યાં આબરૂ ને ક્યાં શરીર, ભગવાન એ તો બધા પોતપોતામાં છે, તેને અને તારે કોઈ સંબંધ નથી, છતાં પ્રભુ તું ત્યાં રોકાઈ ગયો અને તે તને ન જોયો, તારા દ્રવ્ય પર્યાયની સ્થિતિ ન જોઈ, અહીં આ વાત કહેવા માંગે છે, અર્થાત આ તાત્પર્ય છે, સમજાણું કઈ? ગાથા 114 ભાવાર્થ ઉપરનું પ્રવચન. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્યનું તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે એમ કહીને શું કહેવું છે કે દ્રવ્યમાં જે વિશેષપણું ભાસે છે તે તેનું સ્વરૂપ છે, વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપ છે, એટલે કે સામાન્ય છે એ તો ધ્રુવપણે છે, પણ વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે. હવે વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે તો એમાં કોઈ પરની અપેક્ષા છે કે નહીં? તો કહે છે કે ના, કેમ કે પર્યાયમાં બદલો થવો તે તેનો પર્યાયનો સ્વભાવ છે. રજુ બીજાને લઈને બદલો થાય તો કે ના, કેમ કે પર્યાયમાં બદલો થવો તે તેનો એટલે પર્યાયનો સ્વભાવ છે, પલટું તેથી થાય છે, બીજું કોઈ અન્ય કારણે નથી, એ પર્યાય સ્વભાવથી પર્યાય પલટે છે, એ નિમિત્તે નહીં, નિમિત્તે નહીં, અને આત્માથી ખરો કે નહીં? આત્માથી નહીં, ધ્રુવથી નહીં, નિમિત્તથી પણ નહીં ને ત્રિકારી ઉપાદાનથી પણ નહીં, પણ એની પર્યાયનો પલટવાનો સ્વભાવ છે, તેથી સ્વયં એ અહેતુક છે માટે પલટે છે. અહેતુક સત છે માટે અહેતુક, સતને કોઈ કારણ નહીં. હવે એ કારણના બે પ્રકાર, નિમિત્ત કારણની પણ અપેક્ષા નહીં અને ત્રિકાળી ધ્રુવ કારણની પણ એને અપેક્ષા નથી, એને પર્યાયને સત અને અહેતુક કહેવામાં. સત એટલે એનું હોવાપણું. હવે એનું હોવાપણું પોતાનું પર્યાયનું હોવાપણું પોતાથી છે, પોતાથી છે, પણ પરથી નથી. પરથી નથી એ શબ્દ મૂકવા માટે શું કહ્યું? સત પછી કહ્યું અહેતુક. અહેતુ એટલે અ એટલે નહીં, કારણ નહીં. કોઈ પર્યાયનું પ્રગટવું થાય છે એનું કોઈ વિશ્વમાં કારણ નથી. તો કારણ બે પ્રકાર છે કારણના, એક ત્રિકાળી ઉપાદાન ભગવાન આત્મા અને એક નિમિત્ત. તો બેમાંથી કોઈ કારણ કે નિમિત્ત કારણ પણ નહીં અને ત્રિકાળી ઉપાદાન પણ કારણ નહીં, ત્યારે પર્યાયને સત અને અહેતુક કહેવામાં આવે છે. દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય થવા યોગ થાય છે, થવા યોગ થાય છે. કોલ કરવા ગયું થાય છે, થાય છે બસ. હવે થાય છે એમ જેના જ્ઞાન માં આવી જાય તો એની કરતા બુદ્ધિ છૂટી જાય, સમજી ગયા? જાણનાર થઈ જાય. હવે હું તો જાણનાર છું, પછી થોડુંક જ બાકી રહ્યું કે આ પરિણામ થાય છે તો એના કારણે સત ને અહેતુક, એનું નિમિત્ત કારણ છે માટે થતી નથી, અને હું છું તોય થાય છે એમ પણ નથી. પર્યાય તો સત અને અહેતુક, એના સટકારક થી એ પરિણામ થાય છે એમ જાણનાર રહેવું, પછી થોડીક વાર એને જાણવા રોકાય તો એ આત્મદર્શન થાય નહીં. તો કે હજી શું થયું કે હવે એને જાણવાનું બંધ કર,
એનું કાર્ય એ કરે છે તો મારે એની સામે શું જોવાનું?
સ્વયં થાય છે તો મારે એની સામે જોવાનું હું રહ્યું?
જોયું પોતે પર્યાય થી છૂટો પડી ગયો, સત હેતુ એટલે એમાં મદદગાર હતો, ત્યાં સુધી પર્યાય અમે કે હું આ કરું છું મારે લીધે થાય, એની સામે જ જોવાનું બંધ કરી દીધું.
ના, કેમ કે પર્યાયમાં બદલો થયો તે તેનો એટલે પર્યાયનો સ્વભાવ જ છે. તેથી સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા છે જ નહીં. આવો સિદ્ધાંત અજ્ઞાનીને બેસવો ભારે કઠણ છે. કહે છે, આખા વિશ્વમાં 14 બ્રહ્માંડમાં અનંત અનંત દ્રવ્યો પ્રત્યેક સામાન્ય વિશેષપણે બિરાજે છે, અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. આહા, રોટલી થાય છે એમાં તો અપેક્ષા કરી કે નહીં? મંજુ બેન, નહીં લાગે છે ને, એ જ અજ્ઞાન છે. હવે એ જે લાગે છે એ ખોટું છે એ છોડો તમે, અને જો તમે રોટલી થાય કે નહીં, કરતા બુદ્ધિ છૂટી જાય. અને બેન છે એ સોમવારે મિથ્યા દ્રષ્ટિ હતા, અને રોટલીને હું કરું છું અથવા તો મારું નિમિત્ત હોય તો થાય, ક્યાંક ને ક્યાંક એની યારે સંબંધ રાખતો હતો પરદ્રવ્યની યારે. અને મંગળવારે આત્મા ભાન થયું સવારના ઉઠતા ચિંતનો બેઠા બેન, અને ધ્યાન હાડા હાથ આઠ થયા, ત્યાં નાસ્તો કરવો છે ગરમા ગરમ, પેલા શું કરે સવારના પરમાં શું કરો છો પરોઠા. હવે જો એ ક્રિયા તો થાય છે પણ કરતા બધી છૂટી ગઈ. હવે જો તો ખરા ખુબી કે એ સોમવારે પરોઠા કરતા હતા કરતા બુદ્ધિએ, હવે કરતા બુદ્ધિ ગઈ તો પરોઠા થવાના બંધ થયા? પરોઠા તો થાય જ છે, ત્યારે શું ફેર પડ્યો કે કરતા બુદ્ધિ છૂટી ગઈ? બસ ભગવાન થઈ ગયો. લોકોને એમ લાગે છે કે કરતા બુદ્ધિ છોડી દઉં તો આ રોટલી દાળ શાક ભાતની ક્રિયા અટકી જશે. ના, અટકવાની જ નથી, એ તો થવા કરે થાય છે, ને પરિણામ થવા યોગ થાય છે. રોટલી કરવાની ઈચ્છા પણ થાય, પરોઠા સવારે કરવા ચા કરવાની ઈચ્છા થાય, ઈચ્છા થઈ, પણ ઈચ્છાનું હું કરનાર નહીં. સોમવારે કે ઈચ્છા મેં કરી, અને આ કે મંગળવારે ઈચ્છા થવા યોગ થઈ છે, ઈચ્છાના પરિણામ. એ પણ હું મારા આત્માને જાણતા એને જાણું, મારા આત્માને ચૂકીને ઈચ્છાને જાણું એ મારો સ્વભાવ નહીં. આખા વિશ્વમાં 14 બ્રહ્માંડમાં અનંત અનંત દ્રવ્યો દરેક સામાન્ય વિશેષપણે બિરાજે છે, અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે તેની અવસ્થાને પરની અપેક્ષા છે જ નહીં. એની અવસ્થા તેના કાળે સ્વતંત્ર થાય એવું જ એનું સામાન્ય વિશેષ સ્વરૂપ છે. તેથી દરેક સામાન્યપણે ધ્રુવપણે તેમાં દરેક દ્રવ્ય સામાન્યપણે ધ્રુવપણે જેમાં બદલવું નથી તેવું તેનું તેજ રહે છે, તથા વિશેષપણે બદલાય પણ છે, પલટે પણ છે. આહા, પલટવું એ તો એની પર્યાયનો સ્વભાવ જ છે. માટે પર્યાય કોઈ પરને લઈને પલટે છે એમ ત્રણ કાળમાં નથી. કોઈ પણ દ્રવ્યની આત્માની કે પુદ્ગલની, નરકના જીવની, નિગોદના જીવની કે કોઈ સ્કંદની, કોઈ પણ પર્યાયનો વિશેષપણે થવાનો તેનો પોતાનો સ્વભાવ છે. થવા યોગ થાય, આવ્યું ને? તેનો પોતાનો સ્વભાવ છે. માટે તેમાં જે વિશેષપણું લાગે છે તે જો કોઈ પરને સંયોગને લઈને લાગે છે તો તે દ્રષ્ટિ વિપરીત છે. વિશેષપણું એટલે કાંઈક એની મદદ છે એવું તને લાગતું હોય તો એમ. આહા, આવી વાત અજ્ઞાનીના ગળે ઉતરવી મુશ્કેલ છે. પણ શું થાય, શબ્દો તો સાદા છે પણ ભાવ ગંભીર છે. થોડુંક લઈ લઈ. આહા, આહા વસ્તુનું અસ્તિત્વ અનંત પર પદાર્થોથી ભિન્ન છે. દરેક દ્રવ્ય એક ક્ષેત્રે રહેવા છતાં ભિન્ન ભિન્ન છે. આકાશના એક પ્રદેશમાં 6 દ્રવ્ય છે, ભલે આકાશના એક પ્રદેશમાં આખો આત્મા નથી, પણ અસંખ્ય પ્રદેશનો ભાગ એક આકાશના પ્રદેશમાં છે, એક જીવના અસંખ્ય પ્રદેશ છે. તેથી એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે, પણ એક જીવ આકાશના અસંખ્ય પ્રદેશમાં રહે. એ એક પ્રદેશમાં આખો આત્મા ન રહીએ, પણ એ અસંખ્યાત પ્રદેશી આત્મા છે, તો આકાશના અસંખ્ય પ્રદેશમાં જીગા રોકે એમ કે છે. છતાં કહે છે કે જીવ જે પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલો છે તેને આકાશની અપેક્ષા નથી. આકાશ છે તો આકાશના આધારે જીવ નથી, આકાશના આધારે નહીં, પણ દેહના આધારે તો ખરો કે નહીં? આ ચશ્મા મોઢાને આધારે નહીં. ગંભીર વાત ભાઈ, ખરેખર તો જીવના પ્રદેશો આકાશના પ્રદેશોને અડતાય નથી. પ્રશ્ન તો કહેવામાં તો એમ આવે છે કે આકાશ ન હોય તો સર્વદ્રવ્યો રહે ક્યાં? આકાશ ન હોય તો કોઈ દ્રવ્ય રહેવાય નહીં, રહેવાનું ઠેકાણું તો જોઈએ ને. હા, ઘી રાખવું હોય તો ઘડામાં જઈએ ને, કે ઘી ઘડા વગર રહીએ એમ? સમાધાન ભાઈ, એ તો નિમિત્તની કથની છે. એમ પણ આવે છે ને કે જો આકાશ પદ્રવ્યોનો આધાર હોય તો આકાશનો આધાર કોણ? અને પરિણમનમાં દરેક દ્રવ્યને કાળનું નિમિત્ત છે, તો કાળદ્રવ્યના પરિણમનમાં કોણ નિમિત્ત? ભાઈ, એ તો નિમિત્તપણું સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહેવાય કે આકાશ ન હોય તો સૌ દ્રવ્ય રહે ક્યાં? પણ એથી કરીને પરદ્રવ્યની પર્યાયમાં કોઈ પણ ઘાલમેલ કે ફેરફાર કોઈ અન્ય દ્રવ્યથી થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. આકરી વાત બાપા. 14 બ્રહ્માંડમાં અનંતા દ્રવ્યો છે. પ્રત્યેક દ્રવ્ય પોતાથી જ સામાન્ય વિશેષપણે રહેલું છે. હવે સામાન્ય જે અક્રિય ધ્રુવ, અક્રિય નિષ્ક્રિય, તેને તો પરની અપેક્ષા નથી. દ્રવ્ય સત, દ્રવ્ય સત છે એને તો કોઈની પરની અપેક્ષા નથી. પણ વિશેષ જેમાં પલટવારૂપ અનેક ભિન્ન ભિન્ન અવસ્થા થાય તેને તો પરની અપેક્ષા હોય ને. દ્રવ્યની, દ્રવ્યને તો ધ્રુવ છે નિત્ય, એને તો કોઈની અપેક્ષા ન હોય, પણ પર્યાય પલટાય એને તો પરની અપેક્ષા હોય ને. પોતે પ્રશ્ન ઉઠાવે છે ગુરુદેવ એમ. તો કહે છે કે ના, વિશેષ પણ દ્રવ્યનું સહજ સ્વરૂપ છે, સ્વતહેતુ સાહજિક એમ. જે પલટું થાય છે તે એનો પોતાનો જ સ્વભાવ છે, પર્યાયનો. પર્યાય પર્યાયના સ્વભાવે પલટે છે. પર્યાયને નિમિત્ત પલટાવતું નથી અને પર્યાયને દ્રવ્ય પલટાવતું નથી. કેમ કે સ્વભાવ હોય અહેતુક હોય, પર્યાયનો પલટવું સ્વભાવ જે છે પોતાનો પોતાથી એ સત છે. સત છે તેથી અહેતુક છે. અહેતુક એટલે એને કોઈ કારણની અપેક્ષા નથી. સહજ એ પલટવું પોતાથી પલટે જ પર્યાય બસ. વિશેષપણું પરને લઈને થાય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. આત્માને પોતાના સામાન્ય ને વિશેષ માટે કોઈ પરની તીર્થંકરની પણ અપેક્ષા નથી. તીર્થંકરની પણ અપેક્ષા નથી સમ્યક દર્શન પ્રગટ થવામાં. સમ્યક દર્શન પ્રગટ થવામાં પરની અપેક્ષા તો નહીં, પણ શુદ્ધ આત્માની તો અપેક્ષા ખરી કે નહીં? તો કે ના, નહીં. જો પર્યાય આત્માથી થાય તો પર્યાય સત ન રહી પરાધીન થઈ ગઈ, તો એ સતનું ખૂન થયું. બરાબર, એક સતનું ખૂન થયું. હવે એક સતનું જ્યાં ખૂન કરવા જાય છે ત્યાં આત્માનું ખૂન થઈ ગયું. આત્માનું કેમ ખૂન થઈ ગયું? કે આત્મા અકર્તા ને નિષ્ક્રિય હતો એને કરતા બન્યો, તો આત્મા અકર્તા ને ઉડાડ્યો તો એ અકર્તાની ભૂલ એટલે આત્માને દેવને ઉડાડ્યો, એ સતને ઉડાડ્યું. અને પર્યાય સત હતી એનાથી થતી હતી, એને બદલે હું કરું તો એ સતનું પર્યાયનું પણ ખૂન કર્યું એને. એક સાથે બે સતના ખૂન થઈ ગયા, એને અધર્મ દ્રષ્ટિ કહેવાય. જરાક જેટલી ભૂલ હોય ત્યાં સુધી અનુભવ ન થાય. આ આંખમાં એક નાનું કણું હોય ચેન ન પડે, ચેન ન પડે એવું સ્વભાવ સંબંધે કઈ પણ જો ભૂલ રહી ગઈ અનુભવ થતો. તો શાસ્ત્રમાં આવે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ સદગુરુના ચરણ કમળના પ્રસાદથી થાય છે. લ્યો પોતે પ્રશ્ન ઉઠાવ્યો, ઉપર આવ્યું ને કે તીર્થંકરની પણ અપેક્ષા નથી સમ્યક દર્શનમાં. તો પ્રશ્ન ઉઠાવ્યો કે સમ્યક દર્શન થાય છે ત્યારે પ્રાપ્તિ સદગુરુના ચરણ કમળના પ્રસાદથી થાય છે. સમાધાન, હા એવી ભાષા તો બહુ આવે છે, ભાષા તો બહુ આવે છે, પણ એ તો ત્યાં નિમિત્ત કેવું હોય એટલું જણાયું છે કે કુદેવાદી ન હોય સ્વદેવાદી હોય, અજ્ઞાની નિમિત્ત ન હોય જ્ઞાની નિમિત્ત હોય, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઈથી કરીને એનાથી થાય છે એવો એનો અર્થ નથી નીકળતો એમ કહે છે. બાકી સમ્યક દર્શનની પર્યાય વિશેષ છે, સામાન્ય પોતે ધ્રુવ છે અને સમ્યક દર્શન વિશેષ પર્યાય છે, તે વિશેષ પણ તેનું પોતાનું જ સ્વરૂપ છે અને તેથી કોઈ પરની અપેક્ષાથી થયું છે એમ નથી. ગુરુની પ્રસાદીથી વા કર્મનો ઉઘાડ થયો માટે વા દર્શનમોનો અભાવ થયો માટે તે સમ્યક દર્શનની પર્યાય થઈ છે એમ નથી. જો એમ હોય તો ત્યાં વિશેષનું સામર્થ્ય પણ જે પોતાનું છે તે રહે નહીં, સતનર્યું પરથી થાય તો
પર કરે તો એને શું કહી,
કઈ ન કરે તો પરાધીન થઈ ગઈ પર્યાય. તત્વાર સૂત્રમાં આવે છે કે તદ ભાવ પરિણામ, પરિણામ તેનો દ્રવ્યનો સ્વભાવ છે, પરિણમન દ્રવ્યનો સ્વભાવ જ છે, તેથી સમ્યક દ્રષ્ટિજી પોતાના સામાન્ય ને વિશેષ સિવાય પર પદાર્થથી અંતરમાં અત્યંત ઉદાસ છે. કોઈ પરની અપેક્ષાએ મારામાં ફેર પડશે અને મારે લઈને પરમાં કાંઈક ફરક પડશે એ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની નથી. ભાઈ વાત તો આમ થોડી છે પણ તેની ગંભીરતા અપાર છે, ટૂંકી વાતમાં ઘણું ભર્યું છે. હવે કહે છે દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક, ઉભયાત્મક એટલે બેવડું આવડું, આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપે છે તેથી તે પર્યાય વિશેષ પહેલા ન હતી અને થઈ છે તે અપેક્ષાએ અન્ય અન્ય છે, પરંતુ તે પર્યાયમાં દ્રવ્ય તન્મય છે તેથી અનન્ય છે, બેમાં કંઈ વિરોધ નથી. આ પ્રમાણે અન્યપણું પણ કહેવાય છે અને અનન્યપણું પણ કહેવાય છે. મનુષ્ય ગતિ વખતે સિદ્ધ ગતિ આદિ નથી અને સિદ્ધ પદના કાળે મનુષ્ય ગતિ આદિ નથી, તેથી અન્ય અન્ય કહેવાય છે અને તે કાળે દ્રવ્ય તે પર્યાયમાં અનન્ય છે માટે અનન્ય પણ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં કાંઈ વિરોધ નથી. હવે દાખલો આપી કહે છે જેમ કે મરીચી અને માહિર સ્વામીનું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું, એટલે તેનો તે આત્મા, મરીચીનો આત્મા એ પણ મહાવીરનો આત્મા અને મહાવીરનો આત્મા એ મહાવીરનો આત્મા, આત્મા એક જ અનન્યપણું, અને જીવના વિશેષોની અપેક્ષાએ એટલે પર્યાયની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો મરીચી એનો આત્મા અને આ આત્મા એમ એક આત્મા પર્યાયની અપેક્ષાએ બીજો આત્મા થયો, બીજો આત્મા એમ, દ્રવ્યની અપેક્ષાએ તે અને પર્યાયની અપેક્ષાએ બીજો એમ. આહા, ક્યાં મરીચીની પર્યાય અને ક્યાં ભગવાન મહાવીરની પર્યાય, જીવની પર્યાયોની અપેક્ષાએ જોતા ત્યાં અન્ય અન્ય પણ ભાષે છે, છતાં એ અવસ્થાઓમાં જીવ તો એનો એ જ છે, માટે દ્રવ્યની અપેક્ષાએ જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું ભાસે છે. આ પ્રમાણે અન્યપણું અને અનન્યપણું વસ્તુના સ્વરૂપની સ્થિતિમાં જ છે, તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી તથા તેમાં કોઈ પરની અપેક્ષા છે એમ પણ નથી. દ્રવ્યાર્થિક નૈરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તે જ ભાસે છે. જો પર્યાયને જોનારી આંખને બંધ કરીને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડે તો એક દ્રવ્ય સામાન્ય જ જણાય છે અને તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તેનું તેજ ભાસે છે. દ્રવ્યાર્થિક નહીં થી તો દ્રવ્ય તેનું તેજ ભાસે છે, અને પર્યાર્થિક નહીં રૂપી બીજા એક ચક્ષુ ચીજોતા દ્રવ્યના પર્યાય રૂપી વિશેષો જણાય છે. ત્યારે વિશેષમાં તફાવત મોટો તફાવત જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય પાસે છે, આત્મા અન્ય અન્ય જુદો જુદો એમ, પર્યાય અન્ય અન્ય નહીં, આત્મા જુદો જુદો એમ એમ કે છે. કેમ કે ઓલો અનન્ય છે ને, એટલે આત્મા બીજો બીજો એમ પર્યાય ધર્મથી. જુઓ દાખલામાં આવ્યું ને કે મરીચીની ક્યાં મિથ્યા દર્શનની અવસ્થા અને ભગવાન મહાવીરની ક્યાં તીર્થંકર કેવળીની અવસ્થા, પૂર્વ પશ્ચિમનો ફેર. આહા, ક્યાં નિગોદમાં એક અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય, અને ક્યાં એ જ જીવ ક્યાંથી નીકળીને મનુષ્ય થઈને 8 વર્ષે કેવળ પામે તે કેવળીની પર્યાય. ત્યાં જીવ સામાન્યથી તો એનો એ જ જીવ છે, પણ વિશેષની અપેક્ષાએ એ અન્યપણું પાસે છે, ફેર પાસે છે. નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ છે, ત્યાંથી નીકળીને કોઈ જીવ મનુષ્ય પણ થાય, કારણ કે ત્યાં પણ શુભ ભાવ છે, અને શુભ ભાવના કાળે તે જીવ પોતામાં તન્મય છે, તથા તેના ફળપણે જીવને મનુષ્યપણું થાય છે. હવે એ મનુષ્યપણાની વિશેષ દશામાં 8 વર્ષે ત્યાં અંદર પૂર્ણ સામર્થ્યના સ્વભાવથી ભરેલા ભગવાનમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી એમાં ઠરે છે, ત્યાં કેવળ થાય છે. લ્યો હવે નિગોદમાં ક્યાં અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન, અને મનુષ્યપણામાં ક્યાં કેવળ જ્ઞાન. આવો એકદમ મોટો ફેર. ઓહો, વિતરાગનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. લોકોએ તેને બહારથી ક્રિયાકાંડમાં દયા કરવી, દાન કરવું ને પ્રતિક્રમણ કરવું ને સામાયિક કરવી ને ઉપવાસ કરવા ને ચોવિયાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડમાં તેને માની લીધો છે. બહારમાં વ્રત કરવા તે સંવર અને તપ ઉપવાસ કરવા નિર્જરા એમ ધર્મ માની લીધો છે. અરે રે, ક્યાંનું ક્યાં માયનું પ્રભુ, તે પરમાત્માએ કહેલો દ્રવ્યને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે ભલે પર્યાયથી ફેર માલુમ પડે તેથી અન્યપણું ભાસે છે, પણ દ્રવ્યથી તો અનન્યપણું છે, કેમ કે દ્રવ્ય તો તે પર્યાયોમાં તેનું તેજ છે. કોઈ એક અબજોપતિ અહીં ખમા ખમા થતો હોય, ગાદી ઉપર બેઠો હોય અને 25-50 નોકરો હોય, તે ખમા ખમા કહેતા હોય પણ ફૂ થઈ જાય, મરી જાય તો મરીને નરકે જાય. જો ત્યાં પર્યાય અપેક્ષાએ અન્ય અન્યપણું છે, ક્ષણમાં અનેરી પર્યાય, ક્ષણમાં અનેરી પર્યાય એમ અનેરી પર્યાય પણ છે, છતાં આત્માની સાથે તે અનેરી જુદી છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય છે, કેમ કે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જુએ તો દ્રવ્ય અન્ય અન્ય ભાસે છે, પણ દ્રવ્યથી જુએ તો અનન્ય છે, કેમ કે દ્રવ્યથી પર્યાય જુદી નથી, વા પર્યાયથી દ્રવ્ય જુદું નથી. હવે કહે છે બંને નયો રૂપી બંને ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય અન્ય બંને ભાસે છે. વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે એમ બંને ભાસે છે. આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજવાની ફુરસદ લે નહીં, તેને મનુષ્ય પણ ચાલ્યું જાય, કેમ કે મનુષ્યપણાનો તો જે કાળ છે તે જ છે. હવે એમાં પોતાની દ્રવ્યની સામાન્ય વિશેષ શક્તિને જો પરથી જુદી સંભાળી નહીં લે નહીં, ને પરને લીધે મારામાં કાંઈક ફેરફાર થાય છે, મારે લીધે પરમાં કંઈક ફેરફાર થાય છે એમ માની પ્રવૃત્તો, તો પ્રભુ તારું પરિભ્રમણ નહીં મટે, તારા ભવભ્રમણનું ચક્ર વિપરીત દ્રષ્ટિને લઈને નહીં મટે. દિવ્ય દ્રવ્યાર્થિક નહીં રૂપી દિવ્ય ચક્ષુના દિવ્ય દેદાર દેખાડનાર દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષ શ્રી કાન ગુરુદેવનો જય હો, વિજય હો, ત્રિકાળ જયવંતો.
Thank you.
રત્નકણિકા, મેં પૂર્વે આ વાત સાંભળી હતી એમ માનીશ નહીં, કારણ કે સાંભળું એને કહેવાય કે વીર્ય ઉછાળા મારતું અંદરમાં જાય, સંધિ અંદરમાં થાય તો સાંભળ્યું કહેવાય. આહા, જેની જરૂરિયાત છે તેની દરકાર કરતો નથી અને જરૂરી જરૂર નથી તેની આંખોથી દરકાર કરે છે. મોક્ષાર્થી પ્રથમ આત્માને જાણવો, પણ મોક્ષને કે તેના ઉપાયરૂપ સંવર નિદ્રાને નહીં. શું કહ્યું છે? મોક્ષાર્થીએ પ્રથમ આત્માને જાણવો, પણ મોક્ષને કે તેના ઉપાયરૂપ સંવર નિદ્રાને નહીં. રાગને તો નહીં, જીવના મિથ્યાત્મને એક વાર મારી નાખ અને સુતેલા જીવને એક વાર જીવતો જાગતો કર. આટલું કરતા કર્મધિકાર. ગાથા 142, 43 ને 44 તમને લેવી છે, 42-43 સંક્ષેપમાં લઈ એનું બતાવું છે. પણ તેથી શું એટલે નય પક્ષથી આત્માનો વિચાર કરે. પાનું 215 છે, ગાથા 142 એનું બતાવો. પણ તેથી શું એટલે કે વ્યવહાર રહી આત્મા આવો છે, નિશ્ચયને આવો છે એમ જે વિકલ્પ ઉઠાવવા તેમાં કોઈ આત્માને લાભ થતો નથી. પણ એ વિકલ્પને છોડીને આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે એને આત્મલાભ થાય છે. એટલે બધા વિકલ્પ હવે તું છોડી દે. પહેલા સમજવાનો કાવતારો હોય ત્યારે વિકલ્પ ઉઠે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આઠ પ્રકારના કર્મનો સંયોગ સંબંધ છે. નિશ્ચયથી મારા સ્વભાવ તરફ જોઉં તો એ કર્મનો સંબંધ નથી. હવે એ જેવું સ્વરૂપ છે એવું સમજવા માટે બે વિકલ્પ તે ઉઠાવ્યા, પણ હવે તો એ વિકલ્પને છોડી દે અને જેવો આત્માનો સ્વભાવ છે એમાં લીન થઈ જા. એમ કે પણ તેથી શું જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે, વ્યવહાર નહીંથી આવો અને નિશ્ચયથી નહીંથી આવો, તે બે પક્ષને એટલે રાગને વિકલ્પને ઓળંગે છે, છોડી દે છે, તે જ સમયસાર છે, એટલે શુદ્ધ આત્માનો અનુભવ છે. એમ હવે ગાથામાં કહે છે, જે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયખો તે સમયનો સાર છે. ગાથાનો અર્થ, જીવમાં કર્મબદ્ધ છે, આઠ પ્રકારના કર્મ બંધાયેલા છે, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ વાત સાચી છે, અથવા અબદ્ધ છે, નિશ્ચય નહીંથી જોવામાં આવે તો કર્મનો બંધ આત્માને કોઈ કાળે થયો જ નથી. એ બે પ્રકારે, એ પ્રકારે તો નય પક્ષ જાણ એટલે કે એ તો આત્માના જેવું સ્વરૂપ છે, એને વિકલ્પ દ્વારા, માનસિક જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્ણય કરે ત્યારે આ વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ હવે આગળ, પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો છે, એટલે બે પ્રકારના વિકલ્પને જે છોડી દે છે, વ્યવહારે આવો છું, નિશ્ચય આવો છું, બે પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતા હતા, એ વિકલ્પને જે આત્મા છોડી દે છે, વિકલ્પાતીત થઈ જાય છે, તે પક્ષાતિક્રાંત કહેવાય છે. તે સમયસાર અથવા નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. તમામ પ્રકારના વિકલ્પ છૂટી અને આત્માનો અનુભવ થાય તેનું નામ ધર્મ છે. જેમ કે દાખલો એક તમને આપું કે વ્યવહાર નયનો પક્ષ તો પ્રથમથી જ અમે છોડાવતા આવીએ છીએ. અગાઉ કહ્યું કે વ્યવહાર નયનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ, કેમ કે વ્યવહાર નહીં તો અન્યથા કથન કરે છે. પણ હવે નિશ્ચયના પક્ષમાં તું આવ્યો, પણ તેથી શું, તેથી કઈ આત્મલાભ નથી. હવે એક અમારા મિત્ર છે રાજકોટમાં, એ એક બે વખત મને પ્રશ્ન કર્યો કે હું જ્ઞાયક છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું, જેવો આત્માનો સ્વભાવ છે એવો હું વિચાર કરું છું, ચિંતનો બેસું છું, તો પણ મને અનુભવ થતો નથી. તો એવો મને પ્રશ્ન કર્યો એણે, ત્યારે દિલ્હીથી પ્રેમચંદજી કરીને આપણા મુમુક્ષુ છે, વર્ષમાં બે વાર અહીંયા આવે છે મારી પાસે રાજકોટ. તો એ વખતે તે દિવસ આવ્યા હતા અને ત્યાં અમે ચા પાણી પીવા ગયા અમારા મિત્રને ત્યાં, પ્રેમચંદજી હારે આવ્યા હતા. ત્યારે મેં અમારા મિત્રને એમ કહ્યું કે જુઓ, તમે મને પ્રશ્ન કરો છો એનો હું તમને ઉત્તર આપું કે શુદ્ધ આત્માનું ચિંતન કરવા છતાં પણ અનુભવ કેમ થતો નથી. તમે જો ખોટું ચિંતન કરો કે હું દેવ આવો છું ને રાગ આવો છું તો આત્માનો અનુભવ થવાનો જ નથી. એ તો લાઈન જ ખોટી, એ તો વ્યવહારનો પક્ષ છે, એ તો વ્યવહારનો, એ તો છોડવો જ પડશે. પણ હું જ્ઞાનમય છું, આનંદમય છું, એવો જે વિકલ્પી નિશ્ચયનો પક્ષ છે, એવું સ્વરૂપ જેવું સ્વરૂપ છે એવું તમે વિચારો છો તો પણ અનુભવ કેમ થતો નથી, સમજી ગયા? તો એને કહ્યું કે જો આજે પ્રેમચંદજી દિલ્હીથી આવ્યા અને પ્રેમચંદજી આવતા હોય એમ મને કહ્યું કે ભાઈ સાહેબ મેં દિલ્હી સે આ રહા હું ઓર મેરા નામ પ્રેમચંદજી હૈ. મેં કહ્યું કે પ્રેમચંદજી તો વર્ષોથી આવે છે અને આજે એમ કેમ બોલ્યા? એટલે કઈક મગજમાં ફેરફાર થયો લાગે છે, ફેર છે, ને કરશું કામ મને કેવું જોઈએ એને, સમજી ગયા? આમ પ્રેમચંદજી આજે કહ્યું મને આવીને વાત કરી કરીનો ત્યાં તો દ્રષ્ટાંત, સમજી ગયા? તો મેં કહ્યું કે તમે હવે એ ચિંતન કરો છો કે હું શુદ્ધ છું, હું એક છું, અભેદ છું, સામાન્ય છું, તો જેવા તમે છો એવો તમે શા માટે વિચાર કરો છો? એ વિચારે છોડી દો, જે છો તે છો બસ, સમજી
ગયા?
એટલે એ અંદરમાં ડૂબકી તમે મારો, હવે તમે વિકલ્પ ઉઠાવોમાં, વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. માટે કે છે કે વ્યવહારનો પક્ષ તો પહેલાથી છોડાવતા આવીએ છીએ, પણ જો તું નિશ્ચયના પક્ષમાં આવી ગયો તેથી શું તને કાંઈ આત્મલાભ નહીં થાય, એ વિકલ્પ પણ છોડી દે. એમ કે હું ઝવેરચંદ છું, હું ઝવેરચંદ છું, તમે આવો ગમે ત્યારે મારી પાસે આવ્યા અત્યારે, તમે એમ કહ્યું લાલુભાઈ મારું નામ ઝવેરચંદભાઈ, તો મને એમ થાય કે કંઈક મગજમાં ફેરફાર છે, કેમ કે હું તો આજે મીના દિવસથી આવ્યો છું ને હું તો જાણું છું કે ઝવેરચંદભાઈ તમે છો, મને તમારે કહેવાની જરૂર પડી, જરૂર પડે ને? એમ એક વખત એને નિર્ણય કર્યો કે હું જ્ઞાયક છું, તો પદપુરી થી પછી હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું ગોખવાનું નથી, એ મય થઈ જાઉં, એ મય થઈ જાઉં, સમજી ગયા? એમ એ આ વિષય હવે સૂક્ષ્મ આવે છે, સમજી ગયા? મુદ્દાની વાત, વિકલ્પ યથાર્થ છે, તમે ઝવેરચંદભાઈ છો એ હકીકત છે, પણ તમારે મને હવે કહેવાની જરૂર નથી, એમ હું જાણું છું. પછી એમ હવે આત્મા, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, જ્ઞાયક છું, અભેદ છું, સામાન્ય છું, એમ હવે એ વિકલ્પ છોડી દે. કે છે
આ ઘરમાં આપણે આવીએ છીએ,
હા,
ત્યારે હું એમ નથી કેતો દરવાજા પાસે ઉભો રહીને મારું ઘર
મારું છે, નહીં તો અંદર આવી ગયા ખલાસ, પછી મારું છે કહેવાની જરૂર નથી. એમ કે છે કે વિકલ્પ તું છોડી દે તો આત્માનો અનુભવ થાય, એમ વિકલ્પ છોડાવે છે 42 ગાથામાં. તમામ પ્રકારના વિકલ્પ છૂટે ત્યારે નિર્વિકલ્પ અનુભવ થાય, 143 ગાથા. એનું બતાવું પક્ષાતિક્રાંતનું, એટલે પક્ષને ઓળંગી ગયેલાનું, એટલે વિકલ્પ જેને છૂટી ગયા, તમામ મોહ રાગ અને દ્વેષ એવા જે વિકલ્પ ઉઠતા હતા સ્વરૂપ સંબંધેના, એને ઓળંગી ગયો વિકલ્પ સીધા, તેનું શું સ્વરૂપ છે? ઓલો વિકલ્પમાં અટકો તો એમ કઈ પક્ષાતિક્રાંત થતો અનુભવ થાય. હવે માની લ્યો કે બધા વિકલ્પ છૂટી ગયા અને આત્માનો અનુભવ થાય, તો એ અનુભવ અનુભવ જયારે થાય ત્યારે આત્માની શું સ્થિતિ હોય? વિકલ્પ તો છોડ્યા, અનુભવ તો થયો, હવે અનુભવ થાય ત્યારે આત્માની સ્થિતિ શું હોય? હા, નિર્વિકલ્પ. એ વાહમાં વર્ણન કરે છે, જો નય એ પ્રશ્નના ઉત્તર ગાથા કહે છે, નય દ્વય કથન જાણે જ કેવો સમયમાં પ્રતિબદ્ધ છે, નય પક્ષ કંઈ પણ નવ ગ્રહે, નય પક્ષથી પરિહીનતે. ગાથાનો અર્થ, નય પક્ષથી રહી જીવ, એટલે વિકલ્પથી રહી થયેલો જીવ, સમયથી પ્રતિબદ્ધ થયો થકો, એટલે કે ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવ તો થકો. હવે વિકલ્પ જયારે છૂટ્યા ત્યારે નિર્વિકલ્પ દ્વારા આત્માનો અનુભવ લીન છે, પછી વિકલ્પ કઈ ઉત્પન્ન છે જ નહીં. ત્યારે એવો અનુભવ થાય ત્યારે એનું જ્ઞાન શું કામ કરે છે? કે બંને નયોના કથનને, એટલે સ્વરૂપને કેવળ જાણે છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. એવો વિકલ્પ ઉઠતો નથી કે વ્યવહારે આવો ને નિશ્ચય આવો, હોય જ નહીં. કેમ કે નિશ્ચયે હું નિત્ય છું ને વ્યવહારને એ પરિણામ અનિત્ય છે, એવું માત્ર એને જ્ઞાન થાય, જાણે ખરું, જ્ઞાન જાણે, પણ એને વિકલ્પ ઉત્પન્ન કરવાની જરૂર નહીં. નિર્વિકલ્પ ધ્યાનમાં જેવું સ્વરૂપ છે એવું એના જ્ઞાનમાં આવે, પણ આને આવો ને આને આવો એવા વિકલ્પની એને જરૂર નિર્વિકલ્પ ના કહેવાય તો એ તો દુઃખરૂપ ભાવ છે. તો વિકલ્પ થયો ને અનુભવ ન થાય એમાં. એટલે બધા પહેલા સ્વરૂપને ન જાણતો હોય ત્યાં સુધી પ્રમાણ અને નય દ્વારા નિર્ણય કરે. નિર્ણય કરવામાં સાધન ખરું પ્રમાણ ને નય, પણ સાક્ષાત પ્રત્યક્ષ જયારે અનુભવ કરે પછી શું જરૂર. હવે તમે કોઈ મીઠાઈ લેવા જાઓ બજારમાં અને મીઠાઈનો ભાવ પૂછો, એની શું શું વસ્તુ એમાં નાખી છે એ પહેલા બધું જો, એનું વજન કરો, એ બધું કરો નિર્ણય કરતી વખતે લેતી વખતે. અને અહીંયા ખરીદ કર્યું અને ઘેરે આવ્યા ને ટેબલ ઉપર બેઠા ને પેડા ખાવા માંડ્યા, પછી આ પેડા આ ભાવે લીધા છે ને આ પેડા આવા છે ને આ મીડિયન આના બનાવેલા છે ને એ કઈ હોય કઈ હોય નહીં. તો જીભ ઉપર મૂક્યું સ્વાદ આવી ગયો. પેડા સંબંધે ના મીઠાઈ સંબંધે ના બધા વિકલ્પ છોડીને અનુભવ કરો. એમ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ નિર્ણય કરતી વખતે વિકલ્પ ઉઠે, પણ જ્યાં એ જેવું સ્વરૂપ છે એવું દ્રષ્ટિમાં આવ્યું ત્યાં બધા વિકલ્પ છૂટી જાય, અનુભવમાં ગરકાવ થઈ જાય. ત્યારે કહે છે કે કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતો નથી, માત્ર બે નયોનું સ્વરૂપ જે છે આત્મા દ્રવ્ય આવો ને પર્યાય આવો એનું માત્ર એને જ્ઞાન થાય છે. બસ એને જ્ઞાન થઈ જાય સહજપણે, વિકલ્પની જરૂર નથી જ્ઞાન કરવામાં. સહજપણે સહજપણે જેમ પેડો તમે ખાધો તો પેડામાં એલચીનો સ્વાદ, કેસરનો સ્વાદ, મીઠાપણાનો સ્વાદ, દૂધનો સ્વાદ આવે ખરો, પણ જો આ દૂધનો સ્વાદ છે, આ કેસરનો સ્વાદ છે, આ એલચીનો સ્વાદ છે, આ બદામનો સ્વાદ, એમ જો કરવા જાઓ તો તમને અનુભવ જ ન થાય પેડાનો. પેડાનો સ્વાદ પેડો રાખો અહીંયા, પણ વિકલ્પમાં તમારો વિયોગ ગયો તો એનો જે સ્વાદ આવે અનુભવનો હા એ ભૂલી જવાય. સ્વાદ સ્વાદ આવે, એકલો સ્વાદનો રસ ચાખે છે, પણ એમાં ભેદ પાડીને વિકલ્પ ઉત્પન્ન નથી કરતો કે આ સ્વાદ એલચીનો ને આ કેસરનો, એ હોય જ નહીં. હમણાં મને ખાવા દે, હમણાં મને ખાવા દે, હું જયારે પેડો ખાઈ લઉં આખો પછી ખાધા પછી વર્ણન કરી શકાય. ખાધા પછી વર્ણન કરી, પણ પેલા ખાવા દે. એમ એક વખત મને આત્માનો અનુભવ કરી લેવા દે અને પછી હું આત્માને તને વાત કરું. અત્યારે મને અનુભવનો કાળ છે એટલે પૂછ માટાણી, એમ કરીને ડૂબકી મારી દે. કે છે કે નયોના કથનને એટલે સ્વરૂપને કેવળ જાણે જ છે પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી, એટલે કોઈ પણ વિકલ્પને ઉત્પન્ન કરતો નથી. એવી સ્થિતિનું નામ આત્માનો અનુભવ છે, એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન છે. હવે આપણે 144મી ગાથા લઈએ. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે. જે પક્ષને ઓળંગી જાય છે નય પક્ષનો વિકલ્પ ઉત્પન્ન કરતો નથી. 144 ગાથા સમ્યક તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે નય પક્ષ સકલ રહિત ભાખો તે સમયનો સાર છે. હવે જે વિકલ્પને છોડે છે અને આત્માનો અનુભવ થાય છે એવા આત્માના અનુભવનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અનુભવનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન છે. એ સમ્યક થયું સાચું છે. એવો આત્મા છે એવો જ્ઞાનમાં આવ્યો અને એવો શ્રદ્ધામાં આવી ગયો. જેવો અનુભવમાં આવ્યો પેડો ખાધો તો પેડો મીઠો છે એવું જ્ઞાન થયું અને મીઠો જ છે એવી શ્રદ્ધા થઈ ગઈ અનુભવપૂર્વક. અનુભવપૂર્વક જ્યાં સુધી છાપામાં વાંચતો હતો કે પેડા આવા હોય ને પેડા આવા હોય ને આમાં આવો હોય ને આવો હોય એમાં કઈ સ્વાદ ના આવે, વાતો કરવાનો સ્વાદ ના આવે. હવે વાતો કરવાને બંધ કરી વિકલ્પ છોડી દીધો ને પેડો આ મૂક્યો જીભ ઉપર ત્યાં સ્વાદ આવવા માંડ્યો. એમ કે છે કે જયારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે હું આત્મા આવો છું એવો વિચાર છૂટી જાય છે, હોય જ નહીં. તો પક્ષાતિક્રાંત એવો અનુભવ થાય ત્યારે તેને સમ્યક સમયસાર કહેવાય. એટલે કે સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ ચીજ છે. પાછળથી કહેશે. હવે આમાં આ ગાથામાં વિશેષતા એ છે કે આખા કર્તા કર્મથી કર્મનો સાર તદ્દન અજાણ્યો જીવ, અજ્ઞાની જીવ, 143 ગાથા ભીડોય ન હોય, સાંભળી ન હોય, વાંચી ન હોય, પણ 144મી ગાથા એક સાંભળે, એક જ ગાથા, તો અભણમાં અભણ જીવ હોય, કકા બારાખડી ના આવડતો હોય, સમજી ગયા, અને પેલો જ આવ્યો હોય, પેલો ફર્સ્ટ પેલી વાર આવ્યો હોય બેઠો, એને આત્માનો અનુભવ થઈ જાય. આ એવી ચીજ છે, સારમાં સાર છે. કાયદે 144 કાયમ લાગુ પડે છે. માખણ છે. કર્તા કર્મ અધિકાર ગાથા 142, 143, 144 તમને લેવી છે, પણ 42, 43 સંક્ષેપમાં લઈની એનું મથાળો છે. પણ તેથી શું એટલે નઈ પક્ષથી આત્માનો વિચાર કરે, પાનું 215 છે, ગાથા 142 એનું મથાળો. પણ તેથી શું એટલે કે વ્યવહાર નહીં, આત્મા આવો છે, નિશ્ચય ને આવો છે, એમ જે વિકલ્પ ઉઠાવવા તેમાં કોઈ આત્માને લાભ થતો નથી. પણ એ વિકલ્પને છોડીને આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે એને આત્મલાભ થાય છે. એટલે બધા વિકલ્પ હવે તું છોડી દે. પહેલા સમજવાનો કાળ તારો હોય ત્યારે વિકલ્પ ઉઠે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો 8 પ્રકારના કર્મનો સંયોગ સંબંધ છે. નિશ્ચયથી મારા સ્વભાવ તરફ જોઉં તો એ કર્મનો સંબંધ નથી. હવે એ જેવું સ્વરૂપ છે એવું સમજવા માટે 2 વિકલ્પ તે ઉઠાયા, પણ હવે તું એ વિકલ્પને છોડી દે અને જેવો આત્માનો સ્વભાવ છે એમાં લીન થઈ જા. એમ કે પણ તેથી શું જે આત્મા તે બંને નહીં પક્ષોને ઓળંગી ગયો છે, વ્યવહાર નહીંથી આવો ને નિશ્ચયથી નહીંથી આવો, તે 2 પક્ષને એટલે રાગને વિકલ્પને ઓળંગે છે, છોડી દે છે, તે જ સમયસાર છે, એટલે શુદ્ધ આત્માનો અનુભવ છે. એમ હવે ગાથામાં કહે છે. જે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નહીં પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયખો તે સમયનો સાર છે. ગાથાનો અર્થ, જીવમાં કર્મબદ્ધ છે, 8 પ્રકારના કર્મ બંધાયેલા છે, વ્યવહાર નીતિ જોવામાં આવે તો એ વાત સાચી છે, અથવા અબદ્ધ છે, નિશ્ચય નીતિ જોવામાં આવે તો કર્મનો બંધ આત્માને કોઈ કાળે થયો જ નથી. એ 2 પ્રકારે, એ પ્રકારે તો નહીં પક્ષ જાણ, એટલે કે એ તો આત્માના જેવું સ્વરૂપ છે, એને વિકલ્પ દ્વારા, માનસિક જ્ઞાન દ્વારા, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા નિર્ણય કરે ત્યારે આ વિકલ્પ ઉત્પન્ન થાય છે. પણ હવે આગળ, પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો છે, એટલે 2 પ્રકારના વિકલ્પને જે છોડી દે છે, વ્યવહારે આવો છો, નિશ્ચય આવો છો, 2 પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થતા હતા, એ વિકલ્પને જે આત્મા છોડી દે છે, વિકલ્પાતીત થઈ જાય છે, તે પક્ષાતિક્રાંત કહેવાય છે. તે સમયસાર અથવા નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. તમામ પ્રકારના વિકલ્પ છૂટી અને આત્માનો અનુભવ થાય તેનું નામ ધર્મ છે. જેમ કે દાખલો એક તમને આપું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પ્રથમથી જ અમે છોડાવતા આવીએ છીએ. અગાઉ કહ્યું કે વ્યવહાર નહીંનો પક્ષ તો પહેલેથી છોડાવતા આવીએ છીએ, કેમ કે વ્યવહાર નહીં તો અન્યથા કથન કરે છે. પણ હવે નિશ્ચયના પક્ષમાં તું આવ્યો, પણ તેથી શું, તેથી કઈ આત્મલાભ નથી. હવે એક અમારા મિત્ર છે રાજકોટમાં, એ 1-2 વખત મને પ્રશ્ન કર્યો કે હું જ્ઞાયક છું, શુદ્ધ છું, એક છું, અભેદ છું, જેવો આત્માનો સ્વભાવ છે એવો હું વિચાર કરું છું, ચિંતનો બેસું છું, તો પણ મને અનુભવ થતો નથી. તો એવો મને પ્રશ્ન કર્યો એણે, ત્યારે દિલ્હીથી પ્રેમચંદજી કરીને આપણા મુમુક્ષુ છે, વર્ષમાં 2 વાર અહીંયા આવે છે મારી પાસે રાજકોટ. તો એ વખતે તે દિવસે આવ્યા હતા ને, એને ત્યાં અમે ચા પાણી પીવા ગયા અમારા મિત્રને ત્યાં, પ્રેમચંદજી હારે આવ્યા હતા. ત્યારે મેં અમારા મિત્રને એમ કહ્યું કે જુઓ, તમે મને પ્રશ્ન કરો છો એનો હું તમને ઉત્તર આપું કે શુદ્ધ આત્માનું ચિંતન કરવા છતાં પણ અનુભવ કેમ થતો નથી. તમે જો ખોટું ચિંતન કરો કે હું દેહ વાળો છું ને રાગ વાળો છું, તો આત્માનો અનુભવ થવાનો જ નથી. એ તો લાઈન જ ખોટી, તો વ્યવહારનો પક્ષ છે. એ તો બેનો, એ તો છોડવો જ પડશે. પણ હું જ્ઞાનમય છું, આનંદમય છું, એવો જે વિકલ્પી નિશ્ચય પક્ષ છે, એવું સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું તમે વિચારો છો તો પણ અનુભવ કેમ થતો નથી? સમજી ગયા? તો એને કહ્યું કે જો આજે પ્રેમચંદજી દિલ્હીથી આવ્યા, અને પ્રેમચંદજી આવતા હવે એમ મને કહ્યું કે ભાઈ સાહેબ, મેં દિલ્હી સે આ રહા હું, પણ મેરા નામ પ્રેમચંદજી હૈ. મેં કહ્યું કે પ્રેમચંદજી તો વર્ષોથી આવે છે, અને આજે એમ કેમ બોલ્યા? એટલે કઈક મગજમાં ફેરફાર થયો લાગે છે, ફેર છે, નકર શું કામ મને કેવું જોઈએ એને? સમજી ગયા? આમ પ્રેમચંદજી આજે કહ્યું, મને આવીને વાત કરી, કરીનો ત્યાં તો દ્રષ્ટાંત. સમજી ગયા? તો મેં કહ્યું કે તમે હવે એ ચિંતન કરો છો કે હું શુદ્ધ છું, હું એક છું, અભેદ છું, સામાન્ય છું, તો જેવા તમે છો એવો તમે શા માટે વિચાર કરો છો? વિચાર છોડી દો, જે છો તે છો બસ. સમજી ગયા?
પ્રવાહ ચાલુ થઈ ગયા,
એટલે એ અંદરમાં ડૂબકી તમે મારો. હવે તમે વિકલ્પ ઉઠાવો, માં વિકલ્પ ઉઠે છે, એ વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. માટે કે છે કે વ્યવહારનો પક્ષ તો પહેલાથી છોડાવતા આવીએ છીએ, પણ જો તું નિશ્ચયના પક્ષમાં આવી ગયો તેથી શું તને કાંઈ આત્મલાભ નહીં થાય, એ વિકલ્પ પણ છોડી દે. એમ કે હું ઝવેરચંદ છું, હું ઝવેરચંદ છું, તમે આવો ગમે ત્યારે મારી પાસે આવ્યા અત્યારે, તમે એમ કહ્યું લાલુભાઈ મારું નામ ઝવેરચંદભાઈ, તો મને એમ થાય કે કંઈક મગજમાં ફેરફાર છે, કેમ કે હું તો આજે મહિના દિવસથી આવ્યો છું, હું તો જાણું છું કે ઝવેરચંદભાઈ તમે છો, મને તમારે કહેવાની જરૂર પડી, જરૂર પડે ને? એમ એક વખત એને નિર્ણય કર્યો કે હું જ્ઞાયક છું, તો પરિ થઈ કે પછી હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, ગોખવાનું નથી, એ મય થઈ જવું, એ મય થઈ જવું. સમજી ગયા? એમ ઈ આ વિષય હવે સુખમ આવે છે. સમજી ગયા? મુદ્દાની વાત, હા, વિકલ્પ યથાર્થ છે. તમે ઝવેરચંદભાઈ છો એ હકીકત છે, પણ તમારે મને હવે કહેવાની જરૂર નથી. એમ હું જાણું છું, પછી એમ હવે આત્મા, હું આત્મા છું, શુદ્ધાત્મા છું, જ્ઞાયક છું, અભેદ છું, સામાન્ય છું, એમ હવે